एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ज्ञान गोष्ठी विश्वना श्रेष्ठ विचारों अने विचारकोनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआई नी मददथी तैयार करवामां आव्यो छे।
नमस्कार अने ज्ञान गोष्ठीमां सौनुं स्वागत छे। આજે આપણે એક એવા વિચારકની ઊંડાણપૂર્વક વાત કરીશું જેમણે 20મી સદીની ફિલોસોફી પર એમ કહી શકાય કે ખૂબ જ ઊંડો પ્રભાવ પાડ્યો, રુડોલ્ફ કાર્નેપ.
હા, રુડોલ્ફ કાર્નેપ જર્મન અમેરિકન ફિલોસોફર અને પેલી બહુ ચર્ચાયેલી ચળવળ તાર્કિક પ્રત્યક્ષવાદ એટલે કે લોજિકલ પોઝિટિવિઝમ એના મુખ્ય સૂત્રધાર કહી શકાય.
બરાબર. એમની મુખ્ય કોશિશ શું હતી? ફિલોસોફીને વધુ વધુ વૈજ્ઞાનિક બનાવવાની.
હા, એમ જ સમજો, વધુ સ્પષ્ટ, વધુ તર્કબદ્ધ, વિજ્ઞાન જેવી કડક. અને એનો રસ્તો એમણે જોયો ભાષાના તાર્કિક વિશ્લેષણમાં, એટલે કે આપણે જે બોલીએ વિચારીએ એની પાછળનો તર્ક સમજવામાં.
તો ચાલો આજે આપણે કાર્નેપના જીવન, એમના સમય, એમના વિચારો અને એમના કામ વિશે વધુ જાણીએ, એમના વારસાને સમજીએ, કેમ એમના વિચારો આજે પણ મહત્વના છે. શરૂઆત કરીએ એમના સમયના માહોલથી, કારણ કે કાર્નેપનો સમયગાળો એટલે કે 1891થી 1970 એ ખરેખર ઉથલપાથલનો યુગ હતો.
ઓ, ચોક્કસ. એક તરફ વિજ્ઞાનમાં ક્રાંતિઓ થઈ રહી હતી, આઇન્સ્ટાઇનની સાપેક્ષતા આવી, ક્વોન્ટમ મિકેનિક્સ આવ્યું, દુનિયાને જોવાની આખી રીત બદલાઈ રહી હતી.
અને આ બધાથી ફિલોસોફી પર પણ અસર થઈ રહી હશે.
બિલકુલ. જૂની ફિલોસોફિકલ પદ્ધતિઓ જાણે અપૂરતી લાગવા માંડી હતી. અને બીજી બાજુ રાજકીય રીતે જુઓ તો પ્રથમ વિશ્વયુદ્ધ થયો, પછી ફાસીવાદ, નાઝીવાદનો ઉદય થયો યુરોપમાં. એકદમ અસ્થિર સમય.
અને બૌદ્ધિક રીતે પણ પેલી જર્મન આદર્શવાદની સામે પ્રતિક્રિયા હતી, નહીં?
હા, એ બરાબર છે. 19મી સદીનો જે જર્મન આદર્શવાદ હતો, જે ઘણીવાર બહુ અસ્પષ્ટ અને ઊંડા સત્યોના દાવા કરતો, એનાથી કાર્નેપ અને એમના જેવા બીજા ઘણા વિચારકોને સંતોષ નહોતો.
એમને કંઈક નક્કર જોઈતું હતું.
હા, અને એમને પ્રેરણા મળી નવા તર્કશાસ્ત્રમાંથી. ગોટલોફ ફ્રેગે, બર્ટ્રન્ડ રસેલ, લુડવિગ વિટકિન્સ્ટાઇન, આ બધાના કામથી તેઓ બહુ પ્રભાવિત થયા. એમને લાગ્યું કે આ નવું તર્કશાસ્ત્ર એક શક્તિશાળી સાધન છે
જેનાથી ફિલોસોફીની ગૂંચો ઉકેલી શકાય.
ઉકેલી શકાય, અથવા તો એમ કહી શકાય કે એ દેખાડી શકાય કે આ ગૂંચો ખરેખર ભાષાના ખોટા ઉપયોગથી જ ઊભી થઈ છે.
અને આ જ વિચારધારામાંથી પેલું વિયેના સર્કલ બન્યું, ખરું?
એકદમ. 1920-30ના દાયકામાં વિયેનામાં આ અનોખું જૂથ ભેગું થયું. ફિલોસોફરો, વૈજ્ઞાનિકો, ગણિતશાસ્ત્રીઓ, મોરિત શ્લેક, ઓક્ટો ન્યુરાથ જેવા લોકો હતા. કાર્નેપ એના મુખ્ય બૌદ્ધિક નેતા બન્યા.
એમનો હેતુ શું હતો?
હેતુ સ્પષ્ટ હતો, તર્ક અને અનુભવ પર આધારિત એક વૈજ્ઞાનિક વિશ્વદૃષ્ટિ બનાવી અને પેલી પરંપરાગત અધ્યાત્મશાસ્ત્રની અટકળોને ફિલોસોફીમાંથી બહાર કાઢવી.
પણ પછી રાજકારણ નડ્યું.
હા, એ બહુ દુઃખદ બન્યું. નાઝીવાદ આવ્યો અને આ વિયેના સર્કલના વિચારોને અપભ્રષ્ટ ગણાવી દેવામાં આવ્યા. એના પર પ્રતિબંધ મુકાયો
અને ઘણાને ભાગવું પડ્યું.
હા, કાર્નેપ સહિત ઘણા સભ્યોને યુરોપ છોડીને અમેરિકા જવું પડ્યું. પણ એની એક અણધારી અસરે થઈ કે આ લોકો અમેરિકા ગયા અને ત્યાંની ફિલોસોફી પર, ખાસ કરીને એંગ્લો અમેરિકન ફિલોસોફી પર, જબરદસ્ત પ્રભાવ પાડ્યો.
ચલો હવે થોડી એમના અંગત જીવન અને ભણતરની વાત કરીએ. એમનો જન્મ તો જર્મનીમાં થયેલો.
હા, રોન્સડોર્ફમાં એક સામાન્ય પ્રોટેસ્ટન્ટ કુટુંબ હતું. ભણ્યા જેના અને ફ્રાઇબર્ગ યુનિવર્સિટીમાં. વિષયો હતા ફિલોસોફી, ભૌતિકશાસ્ત્ર અને ગણિત.
અને એમના પર કોનો ખાસ પ્રભાવ રહ્યો?
ગોટલોપ ફ્રેગેનો, જેમને આધુનિક તર્કશાસ્ત્રના પિતા કહેવાય છે, એમની પાસેથી એમને ભાષાના તાર્કિક બંધારણનું મહત્વ સમજાયું. પછી પહેલું વિશ્વયુદ્ધ આવ્યું, એમાં 3 વર્ષ સૈન્યમાં પણ સેવા આપી. એનાથી અભ્યાસમાં થોડો વિક્ષેપ પડ્યો.
એમના વિચારોના વિકાસમાં કોઈ ખાસ વળાંક આવ્યા?
હા, 2 મુખ્ય ગણાવી શકાય. એક તો બર્ટ્રન્ડ રસેલના તર્કશાસ્ત્રના પુસ્તકો અને ખાસ કરીને વિટગિન્સ્ટાઇનની પેલી બહુ પ્રખ્યાત પણ અઘરી ચોપડી ટ્રેક્ટેસ લોજિકો ફિલોસોફિકસ.
એનાથી શું થયું?
એનાથી એમને પાક્કો વિશ્વાસ બેઠો કે ફિલોસોફીની મોટાભાગની સમસ્યાઓ એ ભાષાના તર્કની ગેરસમજ છે અને આધુનિક તર્કશાસ્ત્રથી એનો ઉકેલ આવી શકે.
અને બીજો વળાંક
એ આવ્યો 1926માં, જ્યારે તેઓ વિયેના ગયા અને વિયેના સર્કલમાં જોડાયા. બસ ત્યાંથી તેઓ તાર્કિક પ્રત્યક્ષવાદી ચળવળના એક મુખ્ય ચહેરા તરીકે ઓળખાવા લાગ્યા.
અને પછી અમેરિકા જવું પડ્યું, જેમ આપણે વાત કરી.
હા, 1935માં. ત્યાં પછી શિકાગો યુનિવર્સિટી અને UCLAમાં લાંબો સમય ભણાવ્યો. બહુ પ્રભાવશાળી અધ્યાપક રહ્યા અને એમના જેવા યુરોપિયન વિચારકોને લીધે જ કહી શકાય કે એનાલિટિક ફિલોસોફીનું કેન્દ્ર યુરોપથી અમેરિકા ખસ્યું.
હવે એમના મુખ્ય કામ અને વિચારો પર આવીએ. એમની શરૂઆતની એક બુક હતી, ધ લોજિકલ સ્ટ્રક્ચર ઓફ ધ વર્લ્ડ, 1928ની. ઘણી મહત્વાકાંક્ષી કહેવાય છે.
હા, એ ખરેખર જબરદસ્ત પ્રયાસ હતો. એમાં એમણે દેખાડવાની કોશિશ કરી કે આપણું બધું વૈજ્ઞાનિક જ્ઞાન એ મૂળભૂત રીતે વ્યક્તિગત સંવેદનાત્મક અનુભવો પરથી તાર્કિક રીતે કઈ રીતે રચી શકાય.
એટલે કે અનુભવ સિવાય કશાની જરૂર નથી, અધ્યાત્મશાસ્ત્ર વગેરેની.
બરાબર. જાણે આખી જ્ઞાનની ઇમારત ખાલી અનુભવની ઈંટો અને તર્કના સિમેન્ટથી બની શકે. આને કદાચ ફિનોમિનલિસ્ટ એમ્પેરિસિઝમ કહી શકાય. મતલબ કે બધું જ જ્ઞાન છેવટે તો ઇન્દ્રિય અનુભવ પર જ આધારિત છે.
પણ કદાચ એમની સૌથી વધુ પ્રભાવશાળી અને ચર્ચાયેલી કૃતિ તો 1934વાળી છે, ધ લોજિકલ સિન્ટેક્સ ઓફ લેંગ્વેજ.
હું પણ એમ જ માનું છું. આ પુસ્તક કાર્નેપના વિચારોના કેન્દ્રમાં છે. એમણે ભારપૂર્વક કહ્યું કે ફિલોસોફીના ઝઘડા વાસ્તવિકતાના ઝઘડા નથી, પણ આપણે જે ભાષા વાપરીએ છીએ એના તર્ક વિશેની ગેરસમજણના ઝઘડા છે.
અને એમાં જ પેલો સહિષ્ણુતાનો સિદ્ધાંત આવ્યો, નહીં, પ્રિન્સિપલ ઓફ ટોલરન્સ.
હા, એ જ. આ બહુ ક્રાંતિકારી વિચાર હતો. કાર્નેપે કહ્યું કે ભાઈ, તર્કશાસ્ત્રનો કોઈ એક જ સાચો રસ્તો નથી. જેમ ગણિતમાં યુક્લિડિયન ભૂમિતિ છે, નોન યુક્લિડિયન પણ છે,
એમ તર્કશાસ્ત્ર અને ભાષાના પણ જુદા જુદા માળખા હોઈ શકે.
બરાબર. અને આપણે કયું માળખું પસંદ કરીએ એ એની સચ્ચાઈ પર નહીં, પણ એની ઉપયોગિતા, યુઝફુલનેસ પર આધાર રાખે છે. આપણા વૈજ્ઞાનિક કે વ્યવહારિક હેતુ માટે કેટલું કામનું છે.
ઓહો, એટલે તર્કશાસ્ત્ર સત્ય શોધવાનું સાધન મટી ગયું અને ઉપયોગિતાનું સાધન બની ગયું.
હા, એમ કહી શકાય. એમનો મુદ્દો હતો, તમારો તર્ક પસંદ કરવા તમે સ્વતંત્ર છો, બસ સ્પષ્ટ રહો અને સુસંગત રહો. આણે ફિલોસોફી કરવાની રીત પર મોટી અસર કરી.
પછી 1947માં મીનિંગ એન્ડ નેસેસિટી આવ્યો.
હા, એમના પરિપક્વ વિચારો આમાં દેખાય છે. અર્થ મીનિંગનો સિદ્ધાંત વધુ વિકસાવ્યો. એમણે ઇન્ટેન્શન અને એક્સટેન્શન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો.
ઇન્ટેન્શન અને એક્સટેન્શન એ જરા સમજાવશો.
જો, ઇન્ટેન્શન એટલે શબ્દનો અર્થ, એનો ખ્યાલ, અને એક્સટેન્શન એટલે એ શબ્દ જે વસ્તુઓ કે વ્યક્તિઓના સમૂહને લાગુ પડે છે તે. દાખલા તરીકે, ગ્રહ શબ્દનું ઇન્ટેન્શન એનો વૈજ્ઞાનિક અર્થ છે,
અને એક્સટેન્શન એટલે પૃથ્વી, મંગળ, ગુરુ એ બધા ગ્રહોનો સમૂહ.
બરાબર. આ ભેદ અર્થવિચાર, સિમેન્ટિક્સ અને મોડલ લોજિક માટે બહુ ઉપયોગી થયો. આ સિવાય એમણે સંભાવના, પ્રોબેબિલિટી અને આગમનાત્મક તર્ક, ઇન્ડક્ટિવ લોજિક પર પણ ઘણું કામ કર્યું.
તો જો આપણે એમના મુખ્ય ફિલોસોફિકલ યોગદાનનો સાર કાઢીએ તો શું કહી શકાય? પહેલો મુદ્દો તો પેલો અધ્યાત્મશાસ્ત્રનો વિરોધ, નહીં?
હા, એ સૌથી પ્રખ્યાત છે, એલિમિનેશન ઓફ મેટાફિઝિક્સ. કાર્નેપ અને વિયેના સર્કલ માનતા હતા કે અધ્યાત્મશાસ્ત્રના વાક્યો જેમ કે ઈશ્વર છે કે પરમ સત્ય એક છે એ વૈજ્ઞાનિક રીતે અર્થપૂર્ણ નથી.
અર્થપૂર્ણ નથી મતલબ ખોટા છે એમ?
ના, ખોટા નહીં, અર્થહીન, મીનિંગલેસ. એમનો પેલો ચકાસણીવાદનો સિદ્ધાંત, વેરિફિકેશન પ્રિન્સિપલ હતો. એ કહેતો હતો કે કોઈ વાક્ય ત્યારે જ અર્થપૂર્ણ ગણાય જો એને અનુભવથી ચકાસી શકાય, વેરીફાઈ કરી શકાય.
અને અધ્યાત્મશાસ્ત્રના વાક્યો ચકાસી ન શકાય?
બરાબર. એટલે એ કદાચ ભાવનાત્મક અભિવ્યક્તિ હોય, કવિતા જેવું હોય, પણ એ જ્ઞાનના દાવા ન કરી શકે. આ બહુ કડક માપદંડ હતો અને એની બહુ ટીકા પણ થઈ.
બીજો મુદ્દો હતો ભાષાના તાર્કિક વિશ્લેષણ પર ભાર.
હા, કાર્નેપ માટે ફિલોસોફીનું કામ દુનિયા વિશે નવા સત્યો શોધવાનું નહોતું, પણ આપણી ભાષા, ખાસ કરીને વિજ્ઞાનની ભાષા, કેવી રીતે કામ કરે છે એનું તાર્કિક માળખું શું છે એ સ્પષ્ટ કરવાનું હતું,
જેથી ગેરસમજૂતો દૂર થાય.
હા, એમનું માનવું હતું કે ઘણી ફિલોસોફિકલ સમસ્યાઓ તો ખાલી ભાષાકીય ગૂંચવણો જ છે. તર્ક સ્પષ્ટ કરો એટલે સમસ્યા ઓગળી જાય.
અને ત્રીજો પેલો સહિષ્ણુતાનો સિદ્ધાંત. અને આ ઉપરાંત એમણે આંતરિક અને બાહ્ય પ્રશ્નોનો ભેદ પણ સમજાવ્યો હતો. એ શું હતું?
હા, એ પણ મહત્વનું છે. આંતરિક પ્રશ્નો એટલે કોઈ એક સ્વીકારેલા માળખાની અંદર પૂછાયેલા પ્રશ્નો, જેમ કે ગણિતના નિયમોની અંદર કોઈ પ્રમેય સાબિત કરવું,
જેનો જવાબ એ માળખાના નિયમોથી મળે.
બરાબર. અને બાહ્ય પ્રશ્નો એટલે ખુદ માળખા વિશેના પ્રશ્નો, જેમ કે શું સંખ્યાઓ ખરેખર અસ્તિત્વ ધરાવે છે, અથવા શું ભૌતિક જગત વાસ્તવિક છે.
ઓકે.
કાર્નેપ કહેતા કે આવા બાહ્ય પ્રશ્નો સૈદ્ધાંતિક નથી, એ તો વ્યવહારિક નિર્ણયો છે કે આપણે આ માળખું વાપરવું કે નહીં, અને એ નિર્ણય એની ઉપયોગિતા પર આધાર રાખે, એની કથિત સત્યતા પર નહીં. આવા પ્રશ્નોને એમને સ્યુડો સમસ્યાઓ કહ્યા.
ખરેખર રસપ્રદ. હવે એમની સરખામણી એમના સમયના બીજા મોટા વિચારકો સાથે કરીએ, જેમ કે વિટગેનસ્ટાઈન. એમનો તો શરૂઆતમાં પ્રભાવ પણ હતો એમના પર.
હા, બંને એવું માનતા કે ફિલોસોફી ભાષાના ભ્રમ સામેની લડાઈ છે. પણ પછી રસ્તા જુદા પડ્યા. કાર્નેપ હંમેશા એક આદર્શ ઔપચારિક તાર્કિક ભાષા બનાવવામાં માનતા રહ્યા, ખાસ કરીને વિજ્ઞાન માટે.
જ્યારે વિટગેનસ્ટાઈન
ખાસ કરીને પાછળના સમયમાં આપણી રોજિંદી કુદરતી ભાષાની જટિલતા અને એના વિવિધ ઉપયોગો પર વધુ ધ્યાન આપવા લાગ્યા. એમને લાગ્યું કે કોઈ એક આદર્શ ભાષા શક્ય નથી.
અને કાર્લ પોપર સાથે શું મતભેદ હતો? એ પણ વિયના સર્કલ સાથે સંકળાયેલા હતા ને?
હા, પણ ટીકાકાર તરીકે. મુખ્ય મતભેદ વિજ્ઞાનની પદ્ધતિ વિશે હતો. કાર્નેપ અને બીજા લોકો ચકાસણી કે પુષ્ટિકરણ પર ભાર મૂકતા, એટલે કે પુરાવા સિદ્ધાંતને કેટલો ટેકો આપે છે.
જ્યારે પોપરે કહ્યું તે અસલી કસોટી તો
ખોટા પાડવાની ક્ષમતા છે. કોઈ સિદ્ધાંત વૈજ્ઞાનિક ત્યારે જ કહેવાય જો એને ખોટો પાડી શકાય તેવી કોઈ રીત વિચારી શકાય. આ મુદ્દે બંને વચ્ચે લાંબી ચર્ચાઓ ચાલી હતી.
અને કદાચ સૌથી રસપ્રદ ટક્કર તો એમના પોતાના વિદ્યાર્થી ડબ્લ્યુઓ ક્વીન સાથે થઈ.
હા, એ કિસ્સો તો બહુ જ પ્રખ્યાત છે. ક્વાઇન આર કેપના બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હતા, પણ પછી એમના જ સૌથી મોટા ટીકાકાર બન્યા.
એમને શું પડકાર ફેંક્યો?
ક્વાઇને 1951માં એક લેખ લખ્યો, ટુ ડોગમાઝ ઓફ એમ્પિરિસિઝમ. એમાં એમને કાર્નેપના અને આખા તાર્કિક પ્રત્યક્ષવાદના બે મુખ્ય સ્તંભો પર સવાલ ઉઠાવ્યા. એમાંથી મુખ્ય હતો પેલો ભેદ વિશ્લેષણાત્મક સત્યો અને સંશ્લેષણાત્મક સત્યો વચ્ચેનો,
જેની આપણે હમણાં વાત કરી, વ્યાખ્યાથી સત્ય અને હકીકતથી સત્ય.
હા, કાર્નેપ માટે આ ભેદ બહુ જ પાયાનો હતો, તર્ક ગણિત અને વિજ્ઞાનને અલગ પાડવા માટે. ક્વાઇને દલીલ કરી કે આવો કોઈ સ્પષ્ટ ભેદ કરી જ ન શકાય, બધું જ જ્ઞાન એકબીજા સાથે જોડાયેલું છે.
અને આ ટીકાની બહુ મોટી અસર થઈ.
જબરદસ્ત. એણે એનાલિટિક ફિલોસોફીને નવી દિશા આપી અને તાર્કિક પ્રત્યક્ષવાદના અંતમાં મોટો ભાગ ભજવ્યો.
તો આટલી બધી ટીકાઓ થઈ, તાર્કિક પ્રત્યક્ષવાદનો મૂળ કાર્યક્રમ પણ સ્વીકાર્ય ન રહ્યો, તો પછી કાર્નેપનો વારસો શું ગણાય? આજે એમનું શું મહત્વ છે?
જુઓ, ભલે એમનો મૂળ પ્રોજેક્ટ પૂરો ન થયો, પણ એમનો વારસો બહુ મોટો છે. પહેલું તો એમણે વિજ્ઞાનનું દર્શનશાસ્ત્ર, ફિલોસોફી ઓફ સાયન્સ, ને ફિલોસોફીની એક મુખ્ય અને ગંભીર શાખા તરીકે સ્થાપિત કરી. એ બહુ મોટી વાત છે.
અને બીજું?
બીજું, એમણે જે પ્રશ્નો ઉઠાવ્યા અર્થ, તર્ક, જ્ઞાન વિશે, અને જે રીતે એના જવાબ આપવાની કોશિશ કરી, જે પદ્ધતિઓ વિકસાવી, એણે દાયકાઓ સુધી ફિલોસોફીની ચર્ચાની દિશા નક્કી કરી.
અને પેલી સ્પષ્ટતા અને કઠોરતા પરનો એમનો ભાર, એની શું અસર રહી?
એ કદાચ એમનો સૌથી ટકી રહેલો વારસો છે. ફિલોસોફિકલ દલીલોમાં સ્પષ્ટતા, ચોકસાઈ અને તાર્કિક કઠોરતાના જે સ્ટેન્ડર્ડ એમને સેટ કર્યા, એ આજે પણ એનાલિટિક ફિલોસોફીની ઓળખ છે. ભલે તમે એમના જવાબો સાથે સહમત ન થાઓ, પણ એમણે જે રીતે પ્રશ્નો પૂછ્યા અને જવાબ આપ્યા, એ પદ્ધતિનો પ્રભાવ ટકી રહ્યો છે.
અને ફિલોસોફી બહાર પણ એમનો પ્રભાવ પડ્યો?
હા, ચોક્કસ. એમના ઔપચારિક તર્ક અને ભાષાના વિશ્લેષણના કામની અસર કોમ્પ્યુટર સાયન્સ, એઆઈ, ભાષાશાસ્ત્ર, જ્ઞાનાત્મક વિજ્ઞાન, કોગ્નિટિવ સાયન્સ જેવા ક્ષેત્રો પર પણ થઈ છે.
તો આજે એમના કામને કઈ રીતે જોવું જોઈએ? એક નિષ્ફળ પ્રયોગ તરીકે?
ના, નિષ્ફળ પ્રયોગ તો નહીં, પણ હા, અંતિમ ઉત્તર તરીકે પણ નહીં. એને આધુનિક ફિલોસોફીના વિકાસમાં એક બહુ જ મહત્વના નિર્ણાયક તબક્કા તરીકે જોવું જોઈએ. એમણે જે મૂળભૂત પ્રશ્નો ઉઠાવ્યા હતા, એ આજે પણ એટલા જ મહત્વના છે. અર્થ કેવી રીતે બને છે? વિજ્ઞાનનું તાર્કિક માળખું શું છે? જ્ઞાનમાં પુરાવા અને તર્કનો રોલ શું? આ બધા પ્રશ્નો આજે પણ ચર્ચાય છે.
અને કદાચ આજના સમયમાં જ્યાં સત્યના ઘણા દાવાઓ થાય છે, માહિતીનો ધોધ વહે છે, ત્યાં કાર્નેપની સ્પષ્ટતા અને પુરાવા આધારિત તર્કની વાત વધુ પ્રસ્તુત બને છે.
બિલકુલ, એમના કેટલાક વાક્યો આ વાતને બહુ સારી રીતે પકડે છે. પેલો સહિષ્ણુતાના સિદ્ધાંત વિશે એમણે કહ્યું હતું, તર્કશાસ્ત્રમાં કોઈ નૈતિકતા હોતી નથી. દરેક વ્યક્તિ પોતાની મરજી મુજબ પોતાનું તર્કશાસ્ત્ર, એટલે કે પોતાની ભાષાનું સ્વરૂપ બાંધવા માટે સ્વતંત્ર છે. કેટલી મોટી વાત!
અને પેલું બીજું વાક્ય પણ સરસ છે, ચાલો આપણે દાવાઓ કરવામાં સાવચેત રહીએ અને તેમની તપાસમાં વિવેચનાત્મક બનીએ, પરંતુ ભાષાકીય સ્વરૂપોને મંજૂરી આપવામાં સહિષ્ણુ બનીએ. એટલે કે કડકાઈ પણ રાખો અને ખુલ્લાપણું પણ.
અને ઉપયોગિતા પરનો ભાર આ વાક્યમાં દેખાય છે. અમૂર્ત ભાષાકીય સ્વરૂપોનો સ્વીકાર કે અસ્વીકાર અંતે સાધન તરીકે તેમની કાર્યક્ષમતા દ્વારા નક્કી કરવામાં આવશે. મતલબ કે એ સાચું છે કે નહીં એના કરતાં કામનું છે કે નહીં એ જુઓ.
અને ફિલોસોફીના રોલ વિશે, તર્કશાસ્ત્ર એ ફિલોસોફીનો છેલ્લો વૈજ્ઞાનિક ઘટક છે. જે બાકી રહે છે તે કાં તો ગણિત છે અથવા તો પ્રયોગમૂલક વિજ્ઞાન. મતલબ ફિલોસોફીનું કામ ખ્યાલો સ્પષ્ટ કરવાનું છે.
હા, આ બધા વાક્યો એમના વિચારોનો સાર આપે છે.
પણ ટીકાઓ પણ ઓછી નથી થઈ. આપણે કોઈનની વાત તો કરી, પણ પેલો ચકાસણી ક્ષમતાનો માપદંડ પોતે મોટી મુશ્કેલીમાં મુકાયો હતો ને?
હા, એ તો ક્લાસિક મુદ્દો છે. સિદ્ધાંત શું હતો? કે અર્થપૂર્ણ વાક્ય એ જ જે અનુભવથી ચકાસી શકાય. પણ પછી લોકોએ પૂછ્યું કે આ ચકાસણી ક્ષમતાનો સિદ્ધાંત પોતે એને કઈ રીતે ચકાસવાનો?
એ ન તો વ્યાખ્યાથી સત્ય છે, ન અનુભવથી ચકાસી શકાય.
બરાબર. તો શું આ સિદ્ધાંત પોતે જ પોતાના નિયમ મુજબ અર્થહીન નથી? આનો કોઈ સંતોષકારક જવાબ તાર્કિક પ્રત્યક્ષવાદીઓ આપી શક્યા નહીં. આ એક મોટી નબળાઈ હતી.
અને બીજી કઈ ટીકાઓ મુખ્ય હતી?
એક તો થોમસ કુહણની વાત આપણે કરી શકીએ. એમણે ધ સ્ટ્રક્ચર ઓફ સાયન્ટિફિક રિવોલ્યુશન્સમાં બતાવ્યું કે વિજ્ઞાન ખાલી તર્કથી નથી ચાલતું, એમાં પેરેડાઇમ શિફ્ટ અને સામાજિક પરિબળો પણ હોય છે, જે કાર્નેપના મોડેલથી જુદી વાત હતી.
અને ઘણાને એમની ફિલોસોફી બહુ સૂકી અને મર્યાદિત લાગી.
હા, એ પણ સાચું. નીતિશાસ્ત્ર, સૌંદર્યશાસ્ત્ર, ધર્મ જેવા વિષયોને અર્થહીન કહી દેવા એ ઘણાને ખૂંચ્યું. એમને લાગ્યું કે ઔપચારિક તર્ક પર વધુ પડતા ભારને કારણે માનવ અનુભવની જે સમૃદ્ધિ છે એની અવગણના થઈ રહી છે.
ચાલો હવે અંત તરફ જતા પહેલા કાર્નેપ વિશે થોડી ઊંચી જાણીતી પણ રસપ્રદ વાતો કરીએ. એમના રાજકીય વિચારો કેવા હતા?
હા, એ અલોકો જાણે છે. કાર્નેપ પાક્કા સમાજવાદી અને શાંતિવાદી હતા અને યુરોપમાં જે જમણેરી ઉગ્રવાદ વધી ગયો હતો એના સ્પષ્ટ વિરોધી હતા. આ પણ એમને અમેરિકા જવા પાછળનું એક કારણ હતું.
અને પેલી એસ્પેરાન્ટો ભાષાવાળી વાત.
હા, એ બહુ જ રસપ્રદ છે. તેઓ એસ્પેરાન્ટોના મોટા હિમાયતી હતા. કિશોરાવસ્થામાં જ શીખી લીધી હતી અને એને દુનિયા માટે એક તાર્કિક, સ્પષ્ટ અને શાંતિપૂર્ણ સંવાદનું માધ્યમ માનતા હતા. એમના ફિલોસોફિકલ વિચારો સાથે આ વાત બરાબર બંધ બેસે છે.
અને કોઈન સાથેના એમના સંબંધો વિશે કંઈક ખાસ હતું ને? આટલા મતભેદ છતાં.
ખરેખર કોઈન એમના આટલા મોટા ટીકાકાર બન્યા છતાં બંને વચ્ચે આખી જિંદગી ઉષ્માભર્યો અને આદરપૂર્ણ પત્ર વ્યવહાર ચાલતો રહ્યો. કાર્નેપ હંમેશા કોઈનનું સન્માન કરતા રહ્યા. આ બૌદ્ધિક સંવાદ ખરેખર એક ઉદાહરણ છે કે મતભેદ હોવા છતાં આદર કેવી રીતે જાળવી શકાય.
અને એ સાચું કે તેઓ વ્યવહારુ કામો પણ કરતા, સુથારી કામ ને એવું બધું.
હા, એ સાંભળીને નવાઈ લાગે, પણ કહેવાય છે કે એમણે પોતાનું ઘર બનાવવામાં મદદ કરી હતી અને કુશળ સુથાર હતા. અને વિયેના સર્કલના દિવસોમાં પણ જ્યારે બધા ગરમાગરમ ચર્ચા કરતા હોય ત્યારે કાર્નેપ એકદમ શાંત, ધીરજથી, પદ્ધતિસર પોતાની વાત મૂકતા.
ટેકનોલોજીમાં પણ રસ હતો એમને.
હા, જ્યારે પહેલાં શરૂઆતના કમ્પ્યુટર્સ બનવા લાગ્યા 1950ના દાયકામાં, ત્યારે એમને બહુ આનંદ થયો હતો કે એમની ઔપચારિક તાર્કિક પદ્ધતિઓ આ મશીનોમાં પ્રોગ્રામ થઈ શકે છે.
સરસ. તો આટલી બધી વાત પછી રુડોલ્ફ કાર્નેપને આપણે કઈ રીતે યાદ રાખી શકીએ? એમનું સ્થાન શું છે?
કાર્નેપ 20મી સદીના ફિલોસોફીના આકાશમાં એક તેજસ્વી તારા જેવા છે. તાર્કિક પ્રત્યક્ષવાદના આગેવાન તરીકે એમણે ફિલોસોફીને વિજ્ઞાનની જેમ કડક, સ્પષ્ટ અને અનુભવ આધારિત બનાવવાનો એક ખૂબ જ મહત્વાકાંક્ષી પ્રયાસ કર્યો. ભાષાના તાર્કિક વિશ્લેષણ પર એમણે જે ભાર મૂક્યો એ અભૂતપૂર્વ હતો.
અને પેલો સહિષ્ણુતાનો સિદ્ધાંત તો ખરેખર ક્રાંતિકારી હતો. ફિલોસોફીનો રોલ શું હોવો જોઈએ એના પર નવેસરથી વિચાર કરવા પ્રેર્યા. ભલે પછી એમના ઘણા વિચારોની ટીકા થઈ અને પડતા મુકાયા.
હા, જેમ કે પેલો કડક ચકાસણીવાદ, પણ એમનો પ્રભાવ તો રહ્યો જ. એમણે ફિલોસોફિકલ ચર્ચામાં સ્પષ્ટતા અને તાર્કિક કઠોરતાના જે માપદંડ સ્થાપ્યા એ કાયમી બની ગયા. વિજ્ઞાનનું દર્શનશાસ્ત્ર એમના કારણે જ એક મુખ્ય વિષય બન્યું. એમની ક્વાઇન, પોપર વગેરે સાથેની ચર્ચાઓએ આખી પેઢી માટે એજન્ડા સેટ કર્યો.
ટૂંકમાં, એમનો પ્રયાસ જ્ઞાનના પાયાને સમજવાનો અને મજબૂત બનાવવાનો હતો.
બરાબર, એક એવું બૌદ્ધિક સાહસ જે જ્ઞાનને શક્ય તેટલા મજબૂત, તાર્કિક અને વૈજ્ઞાનિક પાયા પર મૂકવા માંગતું હતું. એમની સફળતા અને નિષ્ફળતા બંનેમાંથી આજે પણ ઘણું શીખવાનું મળે છે.
ખરેખર, અને આજના સમયમાં કદાચ એમની સ્પષ્ટ વિચારસરણીની જરૂર વધુ છે. આ ચર્ચા પછી એક સવાલ મનમાં આવે છે, શું ભાષા ક્યારે સંપૂર્ણ ઉદ્દેશ્યલક્ષી, ઓબ્જેક્ટિવ બની શકે જેવી કાર્નેપની ઈચ્છા હતી, કે પછી એમનો સહિષ્ણુતાનો સિદ્ધાંત જ આપણને અલગ અલગ વૈચારિક માળખાઓ વચ્ચે સંવાદ સાધવામાં મદદ કરી શકે છે?
હા, કદાચ સાચો રસ્તો એક જ સાચા તર્કનો આગ્રહ રાખવાને બદલે જુદા જુદા દ્રષ્ટિકોણોની ઉપયોગીતા અને મર્યાદાઓને સમજવામાં રહેલો છે. આજના ધ્રુવીકરણ પામેલા વિશ્વમાં કદાચ આ સહિષ્ણુતા વધુ જરૂરી છે.
બિલકુલ, વિચારવા જેવો મુદ્દો છે.
હા, ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.